તારીખ 18-12-1976 શ્રી પ્રવચન સાર ગાથા 42 અને 43 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9
બહિરંગ જ્ઞેય પદાર્થાન એદા છર્મસ્ત અવસ્થાયામ ચિંતયતિ તદા રાગાદિ વિકલ્પ રહિતમ સ્વસ્થમ વેદનામ નાસ્તિ. જ્યારે છર્મસ્ત અવસ્થામાં બાહ્ય પદાર્થોની ચિંતામાં જે હોય છે, ચિંતા કરે છે, ચિંતયતિ અથવા એ બાહ્ય પદાર્થોને ચેતે છે, સંભાળે છે, બાહ્ય પદાર્થમાં એની સાવધાની છે, ત્યારે એને રાગાદિ વિકલ્પ રહીત સ્વસંવેદન જ્ઞાન હોતું નથી. તદ અભાવે એટલે એવા સ્વસંવેદન જ્ઞાનના અભાવમાં શાય જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી, ન ઉત્પત્તિ થતી, ઉત્પત્તિ થતી નથી. કેમ કે સ્વરૂપને સંભાળવાના બદલે પરદ્રવ્યને સંભાળવામાં પડ્યો છે જીવ. એને ક્ષાય જ્ઞાનની, નિરાવરણ જ્ઞાનની, શુદ્ધ જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી એવો અહીંયા અભિપ્રાય છે. શુક્રકૃતાચાર્યનો આવો અભિપ્રાય છે એમ ટીકાકાર આચાર્ય એમાંથી કાઢ્યું છે. જે જ્ઞાર્થ પરિણમન ક્રિયા છે એને ક્ષાય જ્ઞાન નથી, કર્મને અનુભવે છે. કર્મને અનુભવે છે એમ કહો કર્મના ઉદયમાં એ પર પદાર્થની સંભાળ કરે છે, એમાં સાવધાન રહે છે કે આમાં મને સુખ થાવ, દુઃખ ન થાવ, અથવા લાભ થાવ અને નુકસાન ન થાવ, એની જે સાવધાની છે એ બહિર પદાર્થની સાવધાની એને સ્વરૂપના સ્વસંવેદન રૂપ અંતર સાવધાનીમાં આવવા દીધી નથી. આ કારણ છે. જવાબદારી પણ એને કલ્પેલી છે ને, જવાબદારી એને કલ્પેલી છે. આવી
સર્વથા કલ્પેલી થોડી છે,
સર્વથા કલ્પેલી છે, 100% કલ્પેલી. ઓચિંતો ચાલ્યો જાય, એ પૂરું થાય તો જવાબદારી પૂરી કરવા એને રોકાવવું જોઈએ. બીજું એને ટીકા કરીનો દાખલો 42 બે છોડ્યો દીકરીને 15 વર્ષમાં અને એનાથી 4 નાની દીકરીઓ, 4 બહેનો. એટલે બધું કામ બાકી કહેવાય ને, એકનો એક દીકરો પરિણામો બાકી, બધી 4 દીકરીઓ એનું બધું સંભાળવાનું. એનું ઉંમર નાની, 42 વર્ષ એટલે કહેવાય. જ્યાં આયુષ પૂરું થાય ત્યાં 100 કામ એમને એમ ફેડ્યા રહે, અને તો પણ જવાબદારી કઈ બાકી રહી જાય છે, જવાબદારી ભેગા કામ અધૂરા રહી જાય છે એમ તો બનતો નથી. એને માન્યું છે કે મારી જવાબદારી છે, હું કરી શકું છું. પોતાના સ્વરૂપને જોવે તો એને એમ લાગે કે હું કરી શકતો નથી, જવાબદારીનો વિકલ્પ આવે તો પણ હું કરી શકતો નથી. હવે જવાબદારીનો વિકલ્પ આવે પણ હું કરી શકું છું એ તો વસ્તુની સ્થિતિમાં જ નથી, વસ્તુના સ્વરૂપમાં નથી. પછી એ વિકલ્પ ઉપર જોર આવતો નથી. આમ થવું જોઈએ, આમ હોવું જોઈએ એના પરિણામમાં. જવાબદારી માનીને એકાકાર થાય ને એના ઉપર આખે આખો ઉતરી જાય તો એમાં તો તીવ્ર મિથ્યાતના જોર સહિત, તીવ્ર મોહના, મિથ્યાત મોહના જોર સહિતનો એ પરિણામ છે. એથી કાંઈ એની જવાબદારીઓ પૂરી થવાની છે એમ નથી કાંઈ. અને તેથી ધન સવું રાખવાનું જો શકશે જ્ઞાને શકશે પ્રત્યેક ઉદય ના કાળમાં એને સાવધાની માગે છે. વેપારમાં કઈ એમ કે છે કે ભાઈ અમુકમાં ધ્યાન નથી રાખવું, અમુકમાં ધ્યાન રાખવું છે, ત્યાં તો એક એક વાતમાં નાનીમાં નાની વાતમાં એને ધ્યાન દેવું છે. કેમ કે નહીં તો ત્યાં નુકસાન જોવાનું છે.
વગર શીખડાવે શીખી લીધું છે, શીખડાવે તો શીખતો નથી.
શીખડાવે તો શીખે એની આડોડાઈ કરવી છે, એની આડોડાઈ છે, અસરળતા છે, પારમાર્થિક અસરળતા છે કે જેના પરિણામમાં ત્રિયંચ ની, જેના ફળમાં ત્રિયંચ ગતિ આવે. વાણિયા છે એટલે એવા પાપ નથી, નરકમાં જાય
તો થાય,
પણ અસરળતાના પરિણામમાં ત્રિયંચ ગતિમાં પ્રાય મનુષ્યો જાય છે.
મોટા ભાગના
પેતાલીસ ગાથાનો મખાવો જો એમ છે, જો એમ છે એટલે રાગાદી ભાવમાં એ પરિણમે છે. જ્ઞાત પરિણમન ક્રિયા કહીએ ને જેને, ગ્લેને આશ્રય પરિણમન, તો પછી જ્ઞેય પદાર્થ રૂપ પરિણમન જેનું લક્ષણ છે એવી જે ગ્રહ પરિણમન સ્વરૂપ ક્રિયા, અને તેનું ફળ શામાંથી ઉત્પન્ન થાય છે, એટલે કે એનું ફળ જે બંધ છે, અને આવી જે જ્ઞાત રૂપ પરિણમન ક્રિયા છે એ શેમાંથી ઉત્પન્ન થાય છે, ક્રિયા અને ફળ બંને ઉપર પ્રશ્ન છે એમ હવે વિવેચે છે. એ વિષયને અહીંયા વિવેચન થી સ્પષ્ટ કરે છે. ઉદય ગદા કમંછા જીનવર સહેહી નિયદિના ભણ્યા તીસુ મૂંઢો રતો લુઠ્ઠો વા બંધમ મનોહવદી. સંસારી જીવને ઉદય પ્રાપ્ત કર્મ કર્માંશો જ્ઞાનાવરણી આદિ ઉદ્ગલ કર્મના ભેદો અને વિવિધ પ્રકાર છે ને, ઓછા વત્તા હીન અધિકને લઈને નિયમથી જીનવર વૃષભો એ ગયા છે. શું કે છે કે આ તો ત્રણેય કાળની પરિસ્થિતિ છે કે સંસારી જીવને નિયમબંધ રીતે પૂર્વકર્મનો ઉદય સર્વકાળે હોય જ છે, ન હોય એમ બંધો નથી. કોઈ સંસારી જીવ કર્મના ઉદય આઠે કર્મના ઉદય વિનાનો ક્યારે હોય એમ બંધો નથી, એને હોય જ છે. તે કર્માંશો હોતા જીવ મોહી રાગી અથવા દ્વેષી થયો થતો બંધને અનુભવે છે, એ કર્મને ચેતે છે, એ કર્માંશો હોતા એટલે એ કર્મને અનુભવે છે, એ કર્મને સંભાળે છે, એની સાવધાનીમાં એ પડે છે. જો કર્મના ઉદયના કાળમાં સ્વરૂપની સાવધાનીમાં આવે તો એ કર્મ નિર્જરી જશે, એને કર્મબંધનું ફળ આવશે. પણ પોતે મોહી રાગી દ્વેષી થાય છે, પોતે મોહ પામે છે, ભ્રમમાં પડે છે, અથવા પોતાના સ્વરૂપની સાવધાનીમાં રહેતો નથી, તેથી એને મોહ રાગ દ્વેષના પરિણામ થઈને એ નવીન બંધને પામે છે, નવા બંધને અનુભવે છે. એની ટીકા. પ્રથમ તો સંસારીને નિયમથી ઉદયગત ઉદ્ગળ કર્માંશો હોય જ છે. કોઈ સંસારી જીવને ઉદયગત પૂરો ઉદ્ગળ કર્મ ન હોય એમ ક્યારેય બનતો નથી, સર્વકાળે એને ઉદય હોય છે. આ તો આ વિશે એમ કીધો છે અહીંયા કે જીવને અહીંયા ગડબડ થાય છે, કર્મનો ઉદય આવતા એ ઊંધો પરિણમે છે, જો એ જ કર્મના ઉદયના કાળમાં એ સવળો પરિણમે તો સવળો પરિણમી શકે એવું સ્વાતંત્ર્ય એનામાં
છે.
કોઈ કર્મનો ઉદય એને પરાધીન કરતો નથી,
બરાબર,
પણ પોતે પોતાના પ્રયોજનને ભૂલે છે
એટલે પરાધીન થાય,
એટલે પરાધીન થઈ હાથે કરીને પરાધીન થઈને હાથે કરીને નુકસાન ને દુઃખ ને વરે છે.
સ્વતંત્રપણે પરાધીન થાય,
સ્વતંત્રપણે પરાધીન થાય. માણસ શું છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, પોતાનું જ અહિત થવાનું હોય ત્યારે એને ઊંધું સૂજે છે. એટલે શું કરવું એમ પ્રશ્ન નથી, શું કરીએ હવે, આપણે ઊંધું થવાનું હોય ત્યારે આપણને સૌડું ન સૂજે એ વાત આ તત્વજ્ઞાનના સંયોગમાં સન્નિકર્ષમાં આવ્યા પછી રહેતી નથી. કેમ કે આ વાતથી અજાણ્યા છે એને તો એમ થાય કે ભાઈ જેને આ વાત ખબર નથી એને શું કરવું. જ્યાં લાભ નુકસાનમાં જીવનો ચેતવાનો સ્વભાવ છે, નુકસાનથી બચવું અને લાભની પ્રાપ્તિ કરવી, અને એવું લાભ નુકસાન એને બતાવવામાં આવે ને પછી ન ચેતે એ જીવનો સ્વભાવ નથી, ન ચેતે એ જીવનો સ્વભાવ નથી એમ છે. ખરેખર નુકસાન છે મને, કોઈ પણ જગ્યાએ નુકસાન હોય છે તો હટે છે કે નહીં, કે નહીં કે ત્યાં પછી તે ઉપડેલી જવા દે છે, નુકસાન નું જ્ઞાન થાય છે કે આ મને અહિત કરતા છે, નુકસાન કરતા છે, રસ્તે ચાલ્યા જાય ને ટોળું દેખાય. કોઈને પૂછે ભાઈ આ શેનું આ ટોળું કેમ ભેગા થયા છે, તો કે કઈક મારામારી થાય છે, તો શું કરે છે, કુતૂહલ કરતો નથી કે લાવ જોવા ગામ, આપણે જરા આગેથી જરા ગોલી કોરોલી ગલીમાંથી પેલી બાજુ નીકળી જાઓ, આની કોર આપણે જાણવું નથી, વિચાર કરે છે કે નહીં, તે અંદર જંપ લાવે છે, મને ખ્યાલ આવે છે કે આ ઉલડ થયું, આ દંગલ થયું, આ તોફાન થયું, મારે કુટુંબ હોય, મોટર હોય, એક લાગે છે કે નહીં કે આ બધું નુકસાન થશે, તો પેલા વિચાર કરેલું પાડ જે કલાક ઉભો રહીને આવ્યા અને પછી નક્કી કરું કે હવે કઈ બાજુથી ચાલતું, તો જાણતા જ જ્ઞાન થાય છે કે અહીંથી ચીતવા જેવું અઠવા જેવું છે, એનું નામ જ્ઞાન છે. અનાદિની ટેવ અનુસાર અંદર ઝુકાવી દે એનું નામ જ્ઞાન છે, જ્ઞાનનો સ્વભાવ તો છે. એ તો ઠીક છે કે એટલો ઉદય છે, તો પણ એ વિચારમાં જે જ્ઞાન છે એનામાં ઘણી શક્તિ છે. અનંતા જીવો એવા કર્મના ઉદયમાંથી જુદા પડી ગયા છે, તું પણ એકવાર બરાબર દ્રઢ નિર્ધાર કરતો એ વાત કાંઈ એવી અઘરી નથી. જેવી માની લેવામાં આવી છે એવી અઘરી નથી, પણ એનો પોતાનો દ્રઢ નિર્ણય હોવો જોઈએ. શ્રીમદજી લખ્યું છે કે સ્વયં બંધાનારને કોઈ છોડાવનાર નથી. જે હાથે કરીને બંધાય છે એને તો કોઈ છોડાવનાર જગતમાં ભગવાને ઉપરથી ઉતરે તો એમાં કામ આવ્યું નથી. અને જેને સ્વયં છૂટવું છે એને જગતમાં કોઈ બાંધનાર નથી. એને પોતાને છૂટવું છે એમ હોવું જોઈએ. તમારા જેવો પ્રશ્ન છે કે માથું દુખતું મટે તો નિંદ્રા આવે ને, એને નિંદ્રા આવે તો કઈક માથું હળવું થાય ને. શું કરવું હવે? પેલા નિંદ્રા લાવી, પેલા માથું મટાડવું, એ તો એક સાથે થાય. એમ કર્મના ઉદયમાંથી છૂટવું પડવું ને સ્વરૂપમાં આવવું એ ક્રમથી નથી, એક જ સાથે છે. બરાબર છે, ભલે પ્રયત્ન કરે કે હું સ્વરૂપને જ સંભાળું, એમાં શું વાંધો છે? એ દ્રષ્ટાંત અનુસાર હું મારા સ્વરૂપને સંભાળું, અનાદિથી જે મારું સ્વરૂપને નથી જોયું એનું હું જ્ઞાન કરું, એનું હું અનુભવન કરું, એમ પ્રયત્ન કરે આપોઆપ એને કર્મના ઉદયથી છૂટા પડવાનું થઈ ગયું છે. એ તો કહેવાય એમ કે પ્રયત્ન કરે. બાકી જેને છૂટવું છે એને સહજ પ્રયત્ન થાય છે એમ છે. વ્યવહારની ભાષામાં બોલાય અન્વયાર. એ અકર્તાપણું, કરતાપણું, સ્વકાળપણું એનું ધ્યાન પણ યથાર્થ કર્યું હોય તો એવી ગડબડ ઉત્પન્ન થતી નથી. પોતાની દ્રષ્ટિએ વિચાર્યું હોય તો પછી જાણેલો સૂક્ષ્મ એને જ આડો આવે છે. આમ કરશું તો આમ થશે, આમ કરશું તો આમ થશે, પ્રયત્ન કરશું તો કરતા બુદ્ધિ થશે, કરતા બુદ્ધિ થશે તો સહજતા નહીં રહે. અમે જાવું કઈ બાજુ? સહજ જ થાય છે, લાભ નુકસાન જ્ઞાન જ પર્યાપ્ત છે. એને એક વાર પોતાના સ્વરૂપને જોવે તો અનંત અનંત ગુણ નિધાન છે, અનંત જ્ઞાનાદિ શક્તિઓ છે, અનંત જેમાં સુખનો સાગર ભર્યો છે એવું જ્યાં એને પોતાને પોતાનું પોતામાં દેખાય ત્યાં એને કરવું ને ન કરવું એકે રહેતો નથી, બધું છૂટી જાય છે. પણ એને જે કઈ સ્વરૂપ જ્ઞાન કરવું જોઈએ એ જ એને કર્યું નથી. એ કરવા સંબંધીની ખરી જિજ્ઞાસા પણ એને હજી નથી, એટલે એ સંબંધીનો પ્રયત્ન પણ એને નથી એમ કહેવામાં એને પણ વિશ્વાસ આવવો જોઈએ ને. શ્રી ગુરુ એમ કે છે કે ભાઈ તારામાં અનંત ચૈતન્ય નિધાન ભરેલું છે, એવા તું તને એનો વિશ્વાસ કરતો, એનું અવલોકન કરવાનો તું પ્રયત્ન કર, એને જાણવાનો તું સમજવાનો પ્રયત્ન કર. એવો એને કોઈ નવી વાત તો આપવામાં આવી છે કે નહીં? ભલે કર્મના ઉદયની મધ્યમાં પીડ્યો હોય પણ એ વાત તો એને જ્ઞાનમાં એક નવો જ્ઞાનના પડદા ઉપર નવો સંસ્કાર તો આવે છે કે નહીં? ભાઈ તારામાં ઘણો ખજાનો અનંત ચૈતન્ય સંપત્તિ
ગુણ સંપત્તિ અનંત અનંત અપરિમિતપણે રહેલી છે. એક તો એને જો તો બધો નીવેડો છે, તો એ વાત સાંભળતા એને એ સ્વરૂપ તે કેવું, જેનો મહિમા જ્ઞાનીઓ કરે છે, જેનો મહિમા સર્વજ્ઞ જિનેન્દ્ર કરે છે, એવું તે મારું સ્વરૂપ કેવું, એની કોઈ જિજ્ઞાસા તો એને આવવી જોઈએ કે ના આવવી જોઈએ? પ્રથમ તો જિજ્ઞાસાનો જ અભાવ જોવામાં, પછી કોઈ વાત આગળ નહીં કાર્ય સિદ્ધિ રૂપે થાય એ વાત રહેતી નથી. પછી સહજતા ન થાય ને કૃત્રિમતા થાય ને આ નડે ને આમ થાય ને તેમ થાય ને બધા બના જિજ્ઞાસા. કર્મના ઉદયે સંસારના કોઈ ને કોઈ ક્ષેત્રમાં જીવની પ્રવૃત્તિ હોય છે, એમ કર્મના ઉદયે આ ક્ષેત્રમાં જીવની રાગાદી સહિતની પ્રવૃત્તિ થઈને રહી, એમાં કઈ વિશેષતા તો છે ને?
ખોટું મને સાચું મને એટલો તો ફેર તો ખરો જ ને,
માનતો જ નથી ને, ખોટું જ જે એમને માનવાનું ચાલુ એને રાખ્યું છે, સાચું માન્યું નથી, ખોટું માનવાનું ચાલુ છે ભાઈ. પછી શ્રીમદજી લીધું છે તે જિજ્ઞાસુ જીવને થાય થાય સદગુરુ બોધ પામે તે સિદ્ધત્વને વર્તે અંતરશોધ. જો જિજ્ઞાસા હોય તો એને એવી અંતરશોધ વર્તે કે જેમાં એને સદગુરુ બતાવવા માગે છે એ જ એને પ્રતીકમાં આવે, કે હું જેને શોધું છું એ જ આ બતાવે. એ આવ્યા વિના લીએ નહીં રસ્તા ઉપર, મૂળમાં જિજ્ઞાસા એવી હોતી નથી. જાણપણું કરવાનું કુતૂહલ હોય છે, બુદ્ધિ હોય છે, એટલે જાણપણું પણ શાસ્ત્ર અનુસાર જીવને થઈ જાય છે, અને પછી હું જાણું છું એવું એને લાગે છે, અને એની જિજ્ઞાસા સામાન્ય કુતૂહલ પણ મરી જાય છે, પછી તો ખલાસ થઈ ગઈ વાત. જેને જિજ્ઞાસા નથી એને પછી એ સંબંધી કાંઈ પણ યથાયોગ્ય પ્રવૃત્તિ થાય, ભલે રોજ સ્વાધ્યાય કરે, અને યથાયોગ્ય પ્રવૃત્તિ થાય કે જેના ફળમાં સમ્યક દર્શન આવે, એ વસ્તુના સ્વરૂપની બહાર નથી છે, કદી બંધો નથી. આ વિષયમાં જરા વિચારવા જેવો છે ને, તપાસવા જેવો છે કે જીવને નિજ સ્વરૂપ છે એની જિજ્ઞાસાની હદ કેટલી છે. શું કહે છે? પ્રથમ તો સંસારીને નિયમથી ઉદયગત પૂર્વકર્માંશો હોય છે. હવે તે સંસારી તે ઉદયગત કર્મો કર્માંશોની હયાતીમાં તે કર્માંશોને ચેતતા તે કર્માંશોને જાણતા અને તે કર્માંશોને અનુભવતા મોહ રાગ દ્વેષમાં પરિણત થવાથી એને જાણે છે, એની સન્મુખ થાય છે, ત્યારે નિયમથી રાગી થાય છે, દ્વેષી થાય છે, અથવા મોહી થાય છે. એ ઉદયાધીન નથી, એની એક સ્વતંત્ર પરિણામ છે. એક વાત ફરીને સમજવા જોઈએ છે કે કર્મનો ઉદય જીવને આવે એટલે એને જ એને અનુભવવો પડે, અને ડિગ્રી ટુ ડિગ્રી રાગ દ્વેષ ને મોહ કરવો પડે એમ છે. સંસારી જીવને પણ એમ નથી,
અજ્ઞાની જીવને પણ એમ
નથી. બરોબર છે, પણ કરે છે એમ,
કરે છે એમ તો એની ભૂલ છે, પણ એમ કરવું જ પડે એમ નથી. સિદ્ધાંત તરીકે નહીં, હવે પતાવવું પડે કે મારે એમ કરવું જ પડે એમ નથી. અગર જો હું ચાહું તો એ કર્મ ના ઉદય થી ભિન્ન પરમી શકું એમ, અત્યારે પણ હું સ્વતંત્ર એમ એવું કોઈ થાય તો એને એ જાણે. પણ આપણે જયારે પોતાને પોતાનું હિત કરવું છે ત્યારે તો એને એક નવો નવી જ પ્રકારની એને સ્ફૂર્ણા આવવી જોઈએ, એ નવા પ્રકારની સ્ફૂર્ણામાં આવવી જોઈએ કે આ તે શું છે, આ બધું ખરેખર આમાં આમ જ કરવું પડે અને એ જ શું જીવનું જીવન છે. બરાબર એને વિચારીને એ પાછો ફરી શકે છે. એવું કઈ નથી કે ઉદય જોતા એને પરિણમવું જ પડે, એ પરિણમે તો એને બંધ થાય છે અને એ પરંપરા એને અનાદિની જાળવી રાખી છે. પણ એ પરંપરા તોડી નથી શકતો એવું બિલકુલ કહ્યું નથી. મુખ્યપણે એમ કહ્યું છે કે એક સમયની ભૂલ હોવાથી કોઈ પણ સમયે એ ભૂલ ભાંગી શકે છે, કેમ કે બીજા સમય તો કોઈ ભૂલ લંબાતી નથી. પછી તો ક્યાં વાત જ રહી. જો એક સમયની ભૂલ ભાંગી શકે છે તો પછી બીજા સમયે મારે ઉદયને અનુસરવું પડશે એ વાત રહેતી. નહીં, એવું કઈ નથી, ઉદયને આધીન જિજ્ઞાસા નથી, બસ અહીંથી ફેર પડે છે. બીજું બધું ઉદયને આધીન થાય છે, એક સ્વરૂપની અપૂર્વ અંતર જિજ્ઞાસા એ કર્મને છોડીને થાય છે. એને એને ઉદયમાં કોઈ કર્મ સ્વભાવ પકડીને સ્વભાવ જીવ હાથમાં નથી આવ્યો, પણ સ્વભાવને પકડવા માટેનો એક પ્રયત્ન છે એમ છે કે જે કોઈ કર્મના ઉદયને અનુસરતો નથી એમ છે. તો આપણે નક્કી કરો કે જો એ જિજ્ઞાસા કર્મના ઉદયને આધીન હોય તો કયા કર્મના ઉદયને આધીન છે. એનાથી જ્ઞાનાવરણ થાય, જ્ઞાનાવરણ એનાથી ઢીલું પડશે એમ છે. કોઈ જીવને આત્માના સ્વરૂપના સંસ્કાર પડે છે તો આ કાળમાં પડે છે, ખરેખર તો એમ છે. ભલે અજ્ઞાની હોય
તો,
ભલે જ્ઞાની થઈને આત્માના સ્વભાવને અનુસરનારો ન થયો હોય અનુભવશીલ, તો પણ એવા જીવને કોઈ સ્વરૂપના સંસ્કાર પડે છે તો એની સ્થિતિ જુઓ, કોઈ અપૂર્વ જિજ્ઞાસાની હોય છે એમાં પડે છે. એમાં એને આમ કંઈક આત્માનું સ્વરૂપ આવું કહેવા માગે છે, એ જો કાંઈ એને સ્વરૂપની અવ્યક્ત રૂચિનો શરૂઆત થાય છે તો અહીંથી થાય છે, નિતર થતી નથી. એને કર્મના ઉદયની સાથે જોડીને કાંઈ કામ એ સિદ્ધાંત કઈ બાંધવા જેવો છે એ તો જુઓ ને. પણ આપણે બહારમાં જિજ્ઞાસા થાય છે, કોને આધારિત એટલે એ
કર્મના લક્ષ્ય થઈ રીતે
પોતાના સ્વરૂપને લક્ષે એને એ જિજ્ઞાસા છે કે મારે મારું સ્વરૂપ જાણવું છે, એનું એમાં લક્ષ્ય છે, બીજું કોઈ લક્ષ્ય છે
નહીં
એમ છે.
સ્વરૂપ
ભલે અનુભવ્યું ન હોય તો પણ એમાં અન્ય નું લક્ષ નથી, માટે સ્વરૂપ નું લક્ષ છે. તર્ક ની સામે તર્ક
અનેક
સ્વરૂપ સિવાય નું કોઈ અન્ય લક્ષ નથી, માટે સ્વરૂપ નું લક્ષ. અને બહુ તાર્કિક રીતે એને વિચારવા કરતા પ્રેક્ટિકલી એને થોડું વિચારવા જોઈએ. એમાં કોઈ વાંધો આવશે
નહીં.
પણ એક વાર અહીં સુધી આવે તો ખરો.
એવા તો છીએ એટલા હતું.
એક વાર અહીં સુધી આવે તો ખરો. એને આ પ્રશ્ન પૂછવા જેવું રહેશે. મૂળ તો શું છે કે પ્રશ્ન પૂછવાની પદ્ધતિ તો જિજ્ઞાસામાં ઉત્પન્ન થાય છે, ચાલુ થઈ જાય છે, બધું જાણપણામાં લઈ જાય છે. ઠીક, આમ કે છે ને, ચાલુ એ જાણી દીધું, એ જાણી દીધું, એ ખબર પડી, આ મતે ખબર પડી, એ ખબર પડી. એવો જે અભ્યાસ છે એ ખરેખર સ્વરૂપ સંબંધીનો પ્રયત્ન નથી, અથવા અયથાર્થ પદ્ધતિ છે. યથાર્થ પદ્ધતિમાં પણ આવતું નથી.
પ્રેક્ટિકલ
થિયરી છે, એમાં એક તકલીફ શું છે કે થિયરી જાણી એટલે એને એમ થાય છે કે ખ્યાલ તો આવ્યો કે જિજ્ઞાસામાં આવવું જોઈએ, પણ એમ ખ્યાલનું કામ નથી. એને જિજ્ઞાસામાં આવવું જોઈએ એમાં આવવાની જરૂર છે. એના ખ્યાલનું કઈ કામ છે? ખ્યાલ ભલે ન હોય ને જિજ્ઞાસામાં આવે તો પર્યાપ્ત છે. પણ આ જીવ જિજ્ઞાસામાં આવતો નથી ને ખ્યાલમાં આવી જાય છે ને એમાં જ અટકી જાય. ખ્યાલ તો છે, ખબર નથી એમ તો નથી, તારી ખબર તને કામમાં આવવાની નથી. આપણા બીજી જિજ્ઞાસા થાય છે કે નહીં? કોઈ એમ બતાવે ભાઈ એક નવો પ્લાન છે અમારી પાસે, આ વાત જો તમે સમજો તો તમારે 10-20 પેઢી નું હાજું થઈ જાય. હું ઠીક દીકરાના દીકરાનું નહીં પણ 10-20 પેઢીનું. ઠીક ને? પછી કેવી જિજ્ઞાસા ચાલે? ત્યાં પછી એમ પૂછે કે આ જિજ્ઞાસા શું છે એ તો સમજાવો. એ તો કઈ વેદિયા વેડા કરો માં ભાઈ, તમે એમ કે જરા
કામે લાગી જાઓ, કામે લાગી જાઓ.
એમ પ્રશ્ન પૂછે કે આની જિજ્ઞાસા કેમ જિજ્ઞાસાની ક્રિયા શું છે, એના આધારે કયા ગુણ ની પર્યાય ને એવી માથાકૂટમાં ઉતરે. એને જ્યાં લાભ નું કારણ છે ત્યાં જિજ્ઞાસા એને આવ્યા વિના. પણ સીધે રસ્તે ન ચાલવું હોય ત્યારે જેમ આડોડા એ કર્યા કરે એના જેવી. કરવી તો એમ કહેવાય છે, બાકી અંતર થાય છે. દિશા બદલે છે જીવ, એનું મૂળ અહીંયા છે. પહેલામાં પહેલું એનું મૂળ તે ઉદયગત કર્માંશોની હૈયાતીમાં તેને ચીતતા, તેમાં સાવધાન થતા, અથવા એને જાણતા, બધું એકાર છે, અથવા એને અનુભવતા, મોહમાં પરિણિત થાય છે અથવા રાગદ્વેષમાં જીવ પરિણિત થાય છે. મોહ સહિતનો જ રાગદ્વેષ છે, દર્શન મોહ સહિત પરિણત થવાથી જ્ઞેય પદાર્થોમાં પરિણમન જેનું લક્ષણ છે એવી ક્રિયા સાથે જોડાય છે.
બરાબર.
એટલે જ્ઞાર્થ પરિણમન સ્વરૂપ ક્રિયા સાથે જોડાય છે. એટલે જ્ઞેયના આશ્રય ભાવમાં એ પરિણમે છે. એ જ્ઞેયના આશ્રય ભાવે પરિણમતો હોવાથી એને બંધ થાય છે. એનું ફળ છે. અહીં તો પ્રશ્ન એવું પડ્યો છે ને કે એ જ્ઞાર્થ પરિણમન ક્રિયાને એનું ફળ શેમાંથી ઉત્પન્ન થાય છે, કે ઉદયગત જે કર્માંશો છે એમાં સાવધાન થતા એમાંથી જ્ઞાર્થ પરિણમન ક્રિયા એટલે કે જ્ઞેયને આશ્રિત ક્રિયા અને એનું ફળ બંધ, એ બંનેની ઉત્પત્તિ થાય છે. અને તેથી જ ક્રિયા ફળ ભૂત બંધને અનુભવે છે. આથી એમ કહ્યું કે મોહના ઉદયથી ક્રિયાને ક્રિયા ફળ થાય છે, જ્ઞાનથી નહીં. બહુ સરસ વાત કરી છે. તો મોહ ઉદયાદ ક્રિયા ક્રિયા ફલે નતુ જ્ઞાનાથ, મોહના ઉદયથી ક્રિયાને ક્રિયાનું ફળ છે. અથવા જીવ મોહ ભાવે પરિણમે છે કર્મના ઉદયના કાળમાં, ત્યારે એને પરદ્રવ્યને આશ્રિત ક્રિયા અને એનું ફળ બંધ, બંધની ક્રિયા, એ બંને એને મળે છે, ક્રિયાનું ફળ મળે છે. જ્ઞાનથી નહીં, માત્ર જો જાણનાર રહે સ્વરૂપ સંચેતન મારીએ, અથવા જ્ઞાન સ્વભાવને સાવધાનીથી અનુભવે કે હું જ્ઞાન માત્ર છું, તો એને મોહ પણ ઉત્પન્ન થતો નથી અને મોહનું ફળ એને બંધ પણ ઉત્પન્ન થતો. બહુ ચોખ્ખો રસ્તો છે. ભૂખ આત્માને લાગતી
નથી.
જઠરાગ્નિની તીવ્રતાનું જ્ઞાન થાય છે. જ્ઞાન સ્વભાવી પદાર્થમાં આત્મામાં એ સંબંધીનું જ્ઞાન થાય છે, સંયોગ સન્નિકર્ષ છે એટલે. પણ આત્માને ભૂખ લાગતી નથી, એનું જ્ઞાન ભૂખમાં વ્યાપતું નથી અને ભૂખની તૃપ્તિમાં વ્યાપતું નથી. પણ એવા જ્ઞાનને એણે સંભાળ્યું નથી, સંભાળતો નથી એને. હું જ્ઞાન માત્ર છું એમ સંભાળતો નથી. મને ભૂખ લાગી છે કડકડતી, એમાં એકાકાર થઈ જાય છે. પછી જે કોઈ જ્ઞેય પદાર્થ આવવાનો છે આ રૂપે, એને આશ્રય કર્યા વિના એ, અને એના ફળમાં એને નવીન બંધ થયા વિના. આ પરંપરા તો આ ચક્કર ચાલુ ચાલુ એમ છે. સંસારી સર્વજીવોને કર્મનો ઉદય છે, બહુ સાદી ભાષામાં દીધું છે. કર્માંશોની વસ્તુ લીધું છે ને, કર્માંશો એટલે કર્મ હીન અથવા અધિકપણે ઉદયમાં આવે છે. કોઈને હીનપણે તો કોઈને અધિકપણે, એટલે કર્માંશો શબ્દ લીધું છે. સામાન્ય ભાષામાં એમ કે છે કે સર્વ સંસારી જીવને કર્મનો ઉદય હોય છે, ઓછા વધતા હશે, પરંતુ તે ઉદય બંધનું કારણ. ઉદયને પોતા પણ અનુભવે તે બંધનું કારણ છે. ઉદય બંધનું કારણ નથી. આ ખુલાસો આવ્યો છે. કર્મના કર્મનો ઉદય તો છે, એમાંથી તો નવરો થતો નથી, પણ ઉદય છે માટે એમાં નથી. ઉદયને પોતા પણ અનુભવે છે માટે ઉદયમાં પીડ્યો છે એમ કહેવામાં આવે છે. સંસારી સર્વજીવોને કર્મનો ઉદય છે, પરંતુ તે ઉદય બંધનું કારણ નથી. એક એક વાતમાં ગંભીરતા ઘણી છે. જીવ પોતાને લક્ષમાં લઈને સ્વલક્ષ એ વાતને વિચારે તો એનું ઊંડાણ એને ખ્યાલમાં આવે એવું છે. નહીતર કોરી ધારણાનો વિષય થઈ જાય છે. સંસારી સર્વજીવોને કર્મનો ઉદય છે, પરંતુ તે ઉદય બંધનું કારણ નથી. એ ઉદય કાંઈ બંધનું કારણ નથી. જો કર્મ નિમિત્તક ઇષ્ટ અનિષ્ટ ભાવોમાં જીવ રાગી દ્વેષી મોહી થઈ પરણમે તો બંધ થાય. કર્મના ઉદયને નિમિત્ત બનાવીને રાગી દ્વેષી મોહી થાય તો કર્મ મંદ થાય, પણ કર્મનો ઉદય છે માટે એને નિમિત્ત બનાવવું પડે એવું એવી કોઈ પરાણે ફરજ પાડવામાં આવતી નથી. એ કોઈ પણ સમયે સ્વતંત્ર છે. ઉપાદાન થી થાય છે એને નિમિત્ત કીધો, નિમિત્ત થી કરાયેલો, પણ પોતે ઉપાદાન થી થાય તો એને નિમિત્ત ગણવામાં આવે છે. ઉપાદાન થી ન થાય તો એને નિમિત્ત ગણવામાં આવતો બરાબર. પોતાના ઉપાદાન થી સવળો પરિણમવાનો એનો સ્વભાવ છે એમ શ્રી ગુરુ કહે છે. કર્મ ના ઉદય અને આધીન થઈને પરિણમવાનો તારો સ્વભાવ નથી, એ તો તારો વિભાવ છે, પણ સ્વરૂપ ના આધીન પરિણમવાનો, સ્વરૂપ આશ્રિત પરિણમન કરવાનો તારો સ્વભાવ છે એમ બતાવે છે. આત્માને એવો બતાવવામાં આવે છે કે તારો સ્વભાવ તો સ્વરૂપ આશ્રિત નિર્મળ શુદ્ધ પરિણમન કરવાનો છે, કર્મ આશ્રિત રાગદ્વેષ મોહ કરવાનો એ તારો સ્વભાવ છે. આવા સ્વભાવ રૂપ તને તું જો તો તું કર્મના આશ્રિત પરિણમનારો, પરિણમ કરવા વાળો, રાગ વાળો એવો હું એમ તને ભાસે. આથી એ વાત ઠીક થઈ કે જ્ઞાન ઉદય પ્રાપ્ત ઔદ્યોગિક કર્મો કે કર્મના ઉદય થી ઉત્પન્ન દેહાદી ક્રિયાઓ બંધનું કારણ નથી. જ્ઞાન એ બંધનું કારણ નથી. ઉદય પ્રાપ્ત જે ઔદ્યોગિક કર્મનો ઉદય છે એ પણ બંધનું કારણ નથી. અને એના નિમિત્તે કર્મના ઉદયના નિમિત્તે થતી મન વચન કાયાની ક્રિયા નો કર્મના પરિણામ એ પણ જીવને બંધનું કારણ નથી. એ તો બંધનું ઉપાદાન બંધનું કારણ નથી, સામે પર નિમિત્ત છે એ પણ બંધનું ખરેખર કારણ નથી. ઉપાદાનનો સ્વભાવ બંધના કારણ રૂપે નથી, સામે પદાર્થ છે એ પણ તારા બંધનું કારણ નથી. તારું ઊંધું ઉપાદાન તારા બંધનું કારણ, આટલું તો ચોખ્ખું કે છે. પછી ક્યાં પ્રશ્ન રહે? બહુ સ્પષ્ટ કહ્યું સારું કે આથી એમ ફલિત થાય છે કે જીવનું જ્ઞાન એ બંધનું કારણ નથી, ઉદયને પ્રાપ્ત થયેલા પૂર્વ કર્મની પ્રકૃતિ એ પણ જીવને બંધનું કારણ નથી, અને તેના કર્મના ઉદયથી એટલે નિમિત્તથી ઉત્પન્ન થયેલી દેહાદીની ક્રિયા
એ પણ
બંધનું કારણ નથી. બંધના કારણ કેવળ રાગ દ્વેષ મોહ ભાવો છે, જીવનું વિપરીત ઉપાદાન છે બંધનું કારણ છે. અસાતા કર્મની પ્રકૃતિનો ઉદય બંધનું કારણ નથી. આયા જઠરાગ્નિમાં પૂતગોળો ઉષ્ણ પર્યાયને પાયમા એ પણ જીવને બંધનું કારણ નથી, અને જીવનો જ્ઞાન સ્વભાવ એને જાણવાનું થયું ક્યાંય અસાતા થાય છે અથવા અહીંયા જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ છે, ભૂખ લાગી છે જેને વ્યવહારની ભાષામાં કહેવાય છે, એ ત્રણેય બંધનું કારણ નથી. પણ મને ભૂખ લાગી છે એવી જે રાગી મોહી ભાવની ક્રિયા છે એ નવા બંધનું કારણ છે. માટે તે ભાવો સર્વ પ્રકારે ત્યાગવા યોગ્ય છે. બહુ સરસ વાત તો આમાં આ છે કે ગમે તેવા સાતા કે અસાતાના કાળમાં જીવને જ્ઞાન જ થાય છે, નથી જીવને સાતા થતી કે જેથી નથી જીવને અસાતા થતી. જોઈએ જ્ઞાનને સંભાળે તો એને બરાબર સમજાય એવું છે, અરે અનુભવાય એવું છે કે બરાબર મને તો જ્ઞાન જ થાય છે, મારા જ્ઞાનમાં નથી સાતા વ્યાપતી નથી અસાતા વ્યાપતી, એવું જે મારું જ્ઞાન છે જે અલિપ્ત સ્વભાવ વાળું છે એ 14મી કથામાં દાખલો લીધો છે ને, જેમ કમલીની પત્ર છે એ પાણીમાં પાણીના સંયોગમાં ડૂબેલું દેખાવા છતાં સ્વભાવથી જ પાણી એને સ્પર્શો નથી એવા સ્વભાવ વાળું છે, એમ જ્ઞાન ભલે કર્મના ઉદયના સંયોગમાં હોય તો પણ જ્ઞાનમાં સાતા સાતા દી કોઈ કર્મ ઉદય આપતો નથી. હવે જ્ઞાન ને જ્યાં ત્યાં કઈ થતું નથી એમ જ્યાં એ જોવે છે ત્યારે એને એમ જણાય છે કે મને જ કઈ થતો નથી, કેમ કે તો પોતે છે જ્ઞાન, એ કોઈ થર્ડ પર્સન નથી, એ તો પોતે મને કઈ થતું નથી એવો જ્યાં અનુભવ થાય છે ત્યાં એને કોઈને પૂછવાનું રહેતું નથી કે આમાં આમ કેમ થતું છે. સ્પષ્ટ વાત છે જ્ઞાન એ બંધ નું કારણ નથી, ઉદય પ્રાપ્ત ઉદગળી કર્મ બંધ નું કારણ નથી, કર્મ ના ઉદય થી થતી દેહાદિની ક્રિયા પણ બંધ નું કારણ નથી. બંધ ના કારણ કેવળ રાગ દ્વેષ મોહ ભાવો, માટે તે ભાવો સર્વ પ્રકારે ત્યાગવા યોગ્ય, એટલે કે જે ભાવો કરવા જેવા છે એને પાયાના સિદ્ધાંત માંથી છોડી દેવા જેવું, આમ કરવા જેવું છે, અશુભ કાર્ય કરવા જેવું છે, અશુભ કરવા જેવું છે, હું તો સંસારી છું ફલાણો છું વાત રહેતી, દેહ પડી જશે આત્મા પડી જવાનો એમ છે, દેહ પડે તો પડો પણ એમાં આત્મા પડવાનો નથી, એમને અખંડ તત્વ છે એ અખંડ રહેવાનો છે, એનું ખંડ ખંડ પણ થવાનું મૂળ જ્ઞાતિ નો અહીંયા એક માથી જ છે, મૂળ મહોદય કરીને હાઈકોર્ટ રોડ ઉપર મહેન્દ્ર મણિયાર કાઢે,
મહેન્દ્ર મણિયાર કાઢે
તંત્રી છે, દિવાળી કાલે દુકાન ઉપર આપવાની પછી એની અંદર એક લેખ હતો, કોઈનો શ્લોકો હતા એની અંદર ઘણી વાત હતી, અવિનાશી છે આમ છે આમ છે આમ છે મુશ્કેલ અવતરણ લીધું હતું, પણ એનું પરિજ્ઞાન અનુભવ જ્ઞાન એ જ્ઞાન છે, વાત તો ઘણી પ્રસિદ્ધ છે એટલે એની પ્રસિદ્ધિ અનુસાર જેને જેટલી ગમે એટલી લીધી છે એનો અનુભવ જ્ઞાન તે જ્ઞાન છે. અનુભવ જ્ઞાનમાં અવિરુદ્ધપણું હોય છે અને વિરુદ્ધપણું હતું
જેટલી
નથી એનું લક્ષણ છે. ઇતેતાલીસ થયો એના ઉપર જયસેન આચાર્ય સંસ્કૃત ટીકા. અથો અનંત પદાર્થ પરિચિતિ પરિણમને અપી જ્ઞાનમ બંધ કારણમ ન ભવતી. અનંત પદાર્થોને જાણે તો પણ જાણવારૂપ પરિણમે તો પણ જ્ઞાન બંધનું કારણ નથી. નચ રાગાદિ રહિત કર્મ ઉદય અપી, અને જેનામાં રાગ નથી એવો જે કર્મનો ઉદય તે પણ બંધનું કારણ નથી. ઇતિ નિશ્ચિનોતી, એમ અહીંયા નિશ્ચય કરવામાં આવે છે. હા પરિચ્છેદ જાણવું આમાં છે ને, પહેલા શ્લોકમાં છે સર્વ ભાવાંતર છીદે, મૂળ છીદે શબ્દ છે, પછી ફરી તો એને આગળનો ઉપસર્ગ લાગ્યો છે, શ્લોક છે ને સમીસાર, સર્વ ભાવાંતર છીદે નમસ્મી સારા એમાં એ શબ્દ છે, સર્વ ભાવોને બીજા સર્વ ભાવોને જે જાણે છે છેદવું, તમામ ભેદ પ્રમુખ ભેદ થી જાણી લેવું, એને છેદીને જાણવું એમ કહેવામાં આવે છે. ઉદયગદા કમસા જિનવરસે અણિયદિના ભણ્યા. ઉદયગતા એટલે કે ઉદયમ પ્રાપ્ત આહા, ઉદયગતાનો અર્થ છે ઉદયમ પ્રાપ્ત આહા, ઉદયને પ્રાપ્ત. ઉદયગત એટલે ઉદયને પ્રાપ્ત. કર્માંશા કર્મના અંશો, હું નથી કર્મનો ઉદય. જ્ઞાનાવરણાદિ મૂળ ઉત્તર કર્મ પ્રકૃતિ ભેદાહા. કર્માંશનો શું કે જ્ઞાનાવરણાદિ જે મૂળ પ્રકૃતિ છે અથવા એની પેટા પ્રકૃતિ છે, ઉત્તર પ્રકૃતિ એટલે, એના જે કોઈ ભેદો છે, જીનવર વૃષભ નિયત્યા સ્વભાવેન ભણિતાહા. જીનવર જીનેન્દ્રદેવોએ, જીનવર વૃષભોએ તેને નિયમથી ઉદય પ્રાપ્ત કર્યા છે. કોને? કે સંસારી જીવને આગળ લેવું છે નિયમથી. નિયમથી એટલે સ્વભાવથી. ભણિતા એટલે કયા છે, એને સ્વભાવથી કયા છે ઉદય પ્રાપ્ત. કોને? કે સંસારી જીવને. કોઈ સંસારી જીવોને નાધિક કર્મનો ઉદય ન હોય એવું બને નહીં. કિંતુ સ્વકીય શુભાશુ ફલમ દત્વા ગચ્છંતિ નચ રાગાદિ પરિણામ રહીતા સંતો ગમન કુર્વંતિ. પરંતુ એ સ્વકીય શુભાશુ ફળને દઈને ચાલ્યા જાય છે, એની જે પ્રકૃતિનો રસ છે એ વ્યક્ત કરીને એ ચાલ્યા જાય છે. તું શું કરવા એની સામે જો છો? છોકરા ઝઘડે છે ને, છોકરો કે જુઓ ને આ મારી સામે ચેન ચાળા કરે છે, જીભ કાઢે છે એમ કે ને, એના મા બાપ એમ કે તું એના સામે જોઈશ
નહીં.
અને ખરેખર જે એના સામે ન જોવે તો ઓલો થાકી જાય, આ જોવે તો ઓલો થાકે નહીં. આ પરિસ્થિતિ છે ભાઈ. એમ કર્મના ઉદય ની સામે જોવા જાય છે તો કર્મના ઉદય ચડી ચડીને
આવે છે.
એને આમ જોવાનું બંધ કરે તો ઓલા બિચારા રસ લઈને જાય છે. નજર આગાદિ પરિણામ રહીતા સંતો બંધન કરવંતી. આગાદિ પરિણામ રહીત હોય છે સંતો, આમ તો એમ થનાર ને બંધ થતો નથી. રાગાદી પરિણામ રહી થનાર ને એનો બંધ થતો, એને બંધ કરતા નથી. તરી કથમ બંધમ કરું તે જેવી રીતે તો પછી જીવને બંધ કેમ થાય છે એવા પ્રશ્નનો એવો પ્રશ્ન છે. કથમ વીતી છે, કથમ વીતી છે એટલે કેમ થાય છે એ પ્રશ્ન છે. તો પછી જીવને બંધ કેમ થાય છે? તેષુ ઉદયાગતેષુ સત્સુ કર્માંશેષુ મોહ રાગ દ્વેષ વિલક્ષણ નિજ શુદ્ધાત્મ તત્વ ભાવના રહિત સન યો વિશેષેણ મુંડો રક્તો દુષ્ટો વા ભવતી સ્વ કેવળ જ્ઞાનાદિ અનંત ગુણ વ્યક્તિ લક્ષણ મોક્ષાત વિલક્ષણ પ્રકૃતિ સ્થિતિ અનુભાગ પ્રદેશ ભેદ ભિન્નમ બંધમ અનુભવતી. શું કે છે કે તે ઉદયમાં આવેલા કર્મો તેમાં મોહ રાગ દ્વેષથી વિલક્ષણ એવા નિર્શુદ્ધ આત્મતત્વની ભાવનાથી જે રહિત થાય છે, સામે સામે જાય છે. નિર્શુદ્ધ આત્મતત્વની ભાવના કેવી છે કે મોહ રાગ દ્વેષથી વિરુદ્ધ થવાવાળી છે, એનાથી રહિત થઈને, એવી ભાવનાથી રહિત થઈને જે ઉદયમાં આવેલા કર્મોમાં એવા ભાવ સ્વરૂપ ભાવનાથી, શુદ્ધાત્મ સ્વરૂપ ભાવનાથી રહિત થયો થકો જે વિશેષ પ્રકારે મૂંઢ થાય છે, સવિશેષપણે મૂંઢ થાય છે એટલે મૂળ પામે છે, અથવા રાગી થાય છે અથવા દ્વેષી થાય છે. રક્ત એટલે રાગી અને દુષ્ટો એટલે દ્વેષી. તે કેવળ જ્ઞાનાદિ અનંત ગુણની વ્યક્તિ લક્ષણ જે મોક્ષ છે, કેવળ જ્ઞાનાદિ અનંત ગુણનું વ્યક્તપણું થાય છે એવું જે મોક્ષનું લક્ષણ છે, એનાથી વિલક્ષણ એટલે એનાથી વિરુદ્ધ એવા જે પ્રકૃતિ સ્થિતિ અનુભાગ પ્રદેશ વગેરે જે કર્મનો પ્રકાર છે, કર્મના ભાવ ભાવોનો ભેદભિન્ન ભેદ એટલે એના ભિન્ન ભિન્ન પ્રકારના ભેદો છે, તેવા બંધને એ અનુભવે છે. એ મોક્ષને અનુભવતો નથી પણ બંધને અનુભવે છે. તતો સ્થિતમ તેથી એમ સિદ્ધ થાય છે કે તદ જ્ઞાનમ બંધ કારણમ ન ભવતી, જ્ઞાન બંધનું કારણ થતું નથી. કર્મોદયોપી કર્મનો ઉદય પણ બંધનું કારણ નથી. કિંતુ પરંતુ રાગાદયો બંધ કારણમ વિધિ, પરંતુ રાગ દ્વેષ મોહ ભાવ જ બંધનું કારણ છે એમ કરીને એને સ્વલક્ષ કરાવે છે કે તું કર્મના ઉદય સામે જોઈશ નહીં. આવો કર્મનો આકરો કર્મનો ઉદય આવ્યો છે માટે અમને રાગ દ્વેષ થાય છે એમ છે નહીં. રાગ દ્વેષ તો તું કરે છો તેથી થાય છે એમ ખરેખર. વીતી હોય છે જાણે, ઠીક છે, તમને વીતી નથી એટલે ખબર નથી એમ કે ભાઈ તને કર્મ નો ઉદય આવે છે એટલે તું હારી જા છો એવા અમે હારી જનારા એમ છે. ઠીક ને, પ્રૌઢ થઈ ગયા, એ તો બાળક પણ હતું ત્યારે એને લાત મારતો હતો. આવડતી
ગુરુદેવ ને સાંભળતા એમ કે ગુરુ તો કે
લડાઈ નો પ્રસંગ આવે ત્યારે એનું સુરાતન સુરવીર ને આવ્યા વિના, હું જે લડાઈ નું મેદાન છોડીને ભાગી જા છું એવું કાયર પણ તું બધા માટે કલ્પી લે છો એમ છે. ક્રિયા ઉત્પન્ન કરતી નથી.